પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમસારના કળશો 119-120 નો સાર.
અરે અરે, તું સાધક દશા સાર, નામ ધ્યાન ની ઉગ્રતા કર, એમ બધું વ્યવહાર માર્ગે કહે છે. અરે મુનિ, તું આત્મામાં લીન થાય. આ તે મુનિ પણ લીધે આત્મામાં લીન થઈ ગયા. વ્યવહાર માર્ગે એવું આવે અને નિશ્ચયમાં એવું આવે કે પરમાત્મા તત્વ માં ધ્યાન વાળું નથી, એમાં બિલકુલ નથી. જેમ આવે તે દ્રવ અપેક્ષા નથી. આવું તમે નય દ્વારા કહેલું વસ્તુ સ્વરૂપ અમને સમજવું બહુ એવું લાગે છે કે જાણે મોટે હો. આ તો આશ્ચર્ય લાગે છે કે આ તો ઇન્દ્રો જેમ ઇન્દ્ર ની જાળ પાથે એવી ઇન્દ્રજાળ જેવી આ નયો ની વાત લાગે છે. ઇન્દ્રો એ શરીર ની વિકૃણા કરી હોય તો કેટલાય રૂપ દેખાય ઇન્દ્ર ને. મૂળ ઇન્દ્ર હોય એ ક્યાંય દેખાય નહીં, બધા ઝાઝા ઝાઝા ઇન્દ્રો દેખાય. એવી ઇન્દ્રો ની પાથરેલી ઝાડ, એમાં આ મૂળ વસ્તુ તમારે શું કહેવું છે એ અમે પકડી શકતા નથી. અનેક જાતની નયો ની ઝાડ આવી ઇન્દ્ર ની ઝાડ જેવું લાગે છે. એ ઉપમા ભગવાન ક્યાં કઈ રીતે અમારે સમજવું પણ એ સમજાય એવું છે. ભગવાને જે કીધું છે એવું વસ્તુનું સ્વરૂપ છે એવું જ કીધું છે, કે જે વસ્તુ છે એવું જ ભગવાનની વાણીમાં એવું છે. ભગવાને એવી અનેક જાતની વાત ભગવાને કરી નથી, પણ વસ્તુનું સ્વરૂપ છે જે છે એ ભગવાને કીધું છે. ભગવાને અધરથી કીધેલું નથી. જે જાતનું સ્વરૂપ છે એવું જ ભગવાને પ્રકાશ કર્યું છે. એવું વસ્તુનું સ્વરૂપ જ અનેક કાંતમય ચૈતન્ય તત્વ જ અનાદી છે, એવું અનેક કાંતમય બિરાજી રહ્યું છે, એવું શાશ્વત તત્વથી જ છે. એને જ ભગવાને કીધું છે એટલે ઇન્દ્રજાળ લાગે. એ સ્વરૂપ જ એવું અનેક જાતનું ઇન્દ્રજાળ જેવું લાગે એવું સ્વરૂપ જ છે. એમાં ભગવાનની વાણી તો જેવી છે યથાર્થ અનંત રહસ્યોથી ભરેલી, કે એને દેખાડનારી વાણી કે બીજાને કલ્યાણકારી વાણી થાય છે. આવું સ્વરૂપ સમજવું બહુ મુશ્કેલ છે. આત્માનું સ્વરૂપ જ વસ્તુનું સ્વરૂપ જ એવું છે. એક અપેક્ષા એક છે આત્મા, એમાં અનંત ગુણ પર્યાયો છે, પણ અનંત ગુણ પર્યાયો થી એક જ છે. એક હોવા છતાં એમાં અનંતા ગુણો અને અનંત પર્યાયો પણ છે. એવી એક હોવા છતાં અનેક છે, નિત્ય નિત્ય હોવા છતાં અનિત્ય પણ છે. અનેક જાતનું એની વસ્તુનું સ્વરૂપ જ એવું છે. એ સ્વરૂપ એવું છે એવું જ ભગવાનની વાણીમાં આવ્યું છે. ભગવાને તો હિત બીજાનું હિત પ્રેમ થાય એવી રીતે એમને જે ખૂન બાંધેલું સર્વજીવ કરો શાસ્ત્ર લખ્યું, એમાંથી જે એમને જે પૂર્ણ તીર્થંકરનું પદ બંધાણ, એમાંથી વાણી લોકોનું હિત પ્રેમ થાય. એવી રીતે નયો દ્વારા ભગવાનની વાણીમાં આવે તે બીજાને સમજવું સુગમ પડે. પણ આ વસ્તુનું સ્વરૂપ જ એવું અગમ્ય છે કે નિત્ય હોવા છતાં અનિત્ય છે, એક હોવા છતાં અનેક છે, અનેક જાતનું છે. વિરોધી વિરોધાભાસ લાગે એવી જાતનું છે. આત્મામાં ગુણસ્થાન નથી, ગુણસ્થાન છે આત્મામાં. કોઈ જાતનું કઈ જીવ સ્થાન ગુણ સ્થાન મારમાં નથી અને વળી છે. બે વાત વિરોધી જેવી લાગે. મતિ શ્રોતાથી માન્ય પરિવર્તન પાંચ ભેદો આત્મામાં નથી, મૂળમાં પાછા છે નથી, નથી ને છે એ અસ્થિ નાસ્તી એવી જાતનું આત્મામાં અનેક જાતનું વિરોધાભાસ લાગે. એવું આત્માનું અનેક સ્વરૂપ એવું છે એવું જ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે અને એવું જ ભગવાનની વાણીમાં આવેલું છે. એ અગમ્ય અત્યંત સ્વરૂપ જ આત્માનું તત્વનું છે. આત્મા અનેક અનંતકાળથી શુદ્ધાત્મા રહ્યો, પાછી અશુદ્ધતા પણ થઈ. અશુદ્ધ હોય છતાં શુદ્ધતા, પાછી અશુદ્ધતા નથી આત્મામાં, તો શુદ્ધ છે. આત્મામાં ભાવ નથી કરતો, ભાવ છે કરતા. એવું અનેક જાતનો વિરોધાભાસ લાગે એવું સ્વરૂપ. એટલે આચાર્ય રીતે આ તમે નય દ્વારા કહેલું સ્વરૂપ ઇન્દ્રજળ લાગે છે. આ વિરોધાભાસમાં સમજવું બહુ મુશ્કેલ પડે. સ્વરૂપ જ છે, એવું સ્વરૂપ છે, એવું ભગવાન ચૈતન્ય ભગવાન જ એવા છે. એ બી ભગવાનની વાણીમાં એવું આવે, ભગવાન જ અનેક રૂપ ધરે છે. એક રૂપ હોવા છતાં અનેક રૂપ, સમજી જાય એને સુગમ છે. અપેક્ષા સમજે તો સુગમ છે. જીવ છે, જીવ નથી, બધું આવે છે. એક છે, એક નથી. તીર્થ સ્વરૂપ વિશે, તીર્થ સ્વરૂપ જ છે. આ બે પક્ષપાત છે, એ પક્ષપાત થી ભાઈ તીર્થ સ્વરૂપ વિશે, જે તીર્થ સ્વરૂપ જ છે. જય મુક્ત સ્વરૂપ મુક્તા અને સંતિ નય પક્ષ થી અતિક્રાંત સ્વરૂપ મુક્તા અને સ્વરૂપ માં મુક્ત વિકલ્પ ધ્યાન અત્ય તો શાંત ચિત્ત, શાંત ચિત્ત થઈને વિકલ્પ ધ્યાન થઈ જઈ શકે. તે સાક્ષાત અમૃત થઈ ગયું, સાક્ષાત અમૃત ને થઈ ગયું. જે છે એમાં સમય જાય, જે છે તે સ્વરૂપ એ અસલ સ્વરૂપ છે. એક મૂળ છે અને એક એક મૂળ નથી પણ અમુક પ્રકારે એક અંશરૂપ છે કે જે ફરતું રહે છે, જે ઉપલબ્ધ છે એ છે. અને ઓલું એક મૂળ છે, ખોટું નથી. ગુણ ભેદ કરી આવી ભેદ એ લક્ષણ ભેદ છે, વાસ્તવિક ભેદ નથી. વાસ્તવિક નથી એટલે મૂળ નથી, મૂળ ભેદ નથી. મૂળ અનિત્ય નથી, મૂળ નિત્ય જ છે. એક અસલ છે અને એક એક ઉપર, એટલે એ ખોટું નથી. મૂળ અસલ સ્વરૂપમાં જાનવડી નથી, જાનવડી પાછું ઉપલક એટલે જાનવડી. ઉપલક એમ ખોટું નથી. ઉતાર દ્રષ્ટિથી જોવામાં આવે તો આ બધું અભૂતાર છે. ઉતારથી સમીપ જોવા જઈને જોવે, અસલ સ્વરૂપને સમીપ જોવે તો એ આ ભૂતાર જેની અપેક્ષા એનું અભૂતાર છે. પણ અભૂતાર્થની સમજ જેને જોવે તો અભૂતાર્થ અભૂતાર્થની અપેક્ષા એની અપેક્ષા એ છે, પણ મૂળ અસલ સ્વરૂપની અપેક્ષા એ નથી. આવે છે અંદર સમિતને જોવે તો એની અપેક્ષા એ એવું અભૂતાર્થ છે. કારણ કે પર્યાય છે, ક્ષણ ભૂત છે. ઇન્દ્રજાળ આશ્ચર્ય કરે છે. એક સ્વરૂપ આત્મા પણ ગુણભેદ પર્યાવરણ તો અનંત સ્વરૂપ છે. ભગવાન ઘણા રૂપ ધરે છે, લોકો ભગવાન રૂપ નથી. ભગવાન તો એક રૂપ છે પણ ભગવાનના અનંત ગુણો અનંત પર્યાવરણ અનંત રૂપ ધરે છે. એમ અનંત રૂપ એના ઈ છે, અનંત ગુણ અનંત પર્યાવરણ. ઇન્દ્ર ઝાડ જ લાગે ને, ગમે જ હોય ને, ભગવાન તો એવા અચિંત્યો ચિંતવામાં ના આવે. ભગવાન ને મહાભાગ ની વાત કે ભગવાન તીર્થંકર દેવ એની વાણીમાં નયો દ્વારા એમનું સ્વરૂપ બીજાને કહે છે. મુનિરાજ ઉગ્ર ધ્યાન કરતા હોય છે, કોઈના ચડાવ્યા ચડે એવી સાધનાની ઉગ્રતા કરતા. અંદર દ્રષ્ટિમાં એમ છે કે ધ્યાનાવળી મારા મૂળ અસલ સ્વરૂપમાં નથી. એ સહજારે વર્તે છે, વિકલ્પ કરીને રાખવું નથી પડતું. સહજ છે અંદર, એ સહજ આત્માને ગ્રહણ કર્યો છે કે મારા મૂળ અસલ સ્વરૂપમાં ધ્યાન આવડી નથી. સહજ દ્રષ્ટિ આત્મા પર ફપાયેલી છે, એની સાથે આ ધ્યાનની ઉગ્રતા પર્યાયમાં થઈ રહી છે. પર્યાય અપેક્ષા એ પર્યાયની માં ઉગ્રતા છે ધ્યાન. મૂળ વસ્તુની દ્રષ્ટિ તો સાથે જ રહેલી છે, સાથે પણ દ્રષ્ટિમાં દોર દ્રવ્ય કરે છે. છતાં એ ઉગ્રતા એમાં જે એમાં મંદતા નથી. પર્યાયની અપેક્ષા એ પર્યાયમાં ઉગ્રતા જ વર્તે છે. એમાં ઢીલા પણ નથી, નિદ્રા ઉપર દ્રષ્ટિ નો દોર બરાબર છે. સાધના માં ધ્યાનાવળી આપણે ધ્યાનાવળી નથી, ધ્યાનાવળી માં શું છે પણ એ દ્રષ્ટિઓ ને ધીરી ધીરી નથી ચાલતી. પરમાત્મા ધ્યાનાવળી કેવી રીતે પરમાત્મા તત્વ કોને ગ્રહણ થાય છે? સમ્યક જ્ઞાન નું ગ્રહણ થાય છે. પરમાત્મા તત્વ એટલે સમ્યક જ્ઞાન, એ જ્ઞાન થી ભરેલું. પરમાત્મા તત્વ જ્ઞાયક રૂપે છે, જ્ઞાન થી ભરેલું છે. એટલે યથા જ્ઞાન, જ્ઞાન થી ભરેલો જ છે. પરમાત્મા તત્વ નો અસાધારણ ગુણ કોણ છે કે જ્ઞાન ગુણ છે, એનું આભૂષણ છે. પરમાત્મા તત્વ ને એક આભૂષણ માણસો પહેર્યા હોય તો શેનાથી શોભે છે કે અમુક જાતના આભૂષણો ત્યાં માણસ માણસ તો પોતે જ સારો અને સુંદર છે, પણ આ ફલાણા આભૂષણ થી શોભે છે. પરમાત્મા તત્વ સમય એ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન ના કુંજ થી શોભી રહ્યું છે. જ્ઞાન ગુણ અસર બીજી રીતે સમય જ્ઞાન એનું આભૂષણ છે કે જેને સમય જ્ઞાન પ્રગટ થાય છે એને આ પરમાત્મા તત્વ ગ્રહણ થાય છે. એને સમ્યક જ્ઞાનમાં જ આ પરમાત્મા તત્વ ગ્રહણ થાય છે. એને સમ્યક દર્શન એ સમ્યક જ્ઞાન છે. એ સમ્યક જ્ઞાન આ પરમાત્મા તત્વનું આભૂષણ છે, એનાથી જ એ શોભે છે. પરમાત્મા તત્વ શોભે છે એનાથી, સમ્યક જ્ઞાનના આભૂષણથી. કારણ કે સમ્યક જ્ઞાન જ્યાં સુધી પ્રગટ થયું ન હોય ત્યાં સુધી પરમાત્મા તત્વને કોઈ ઓળખતું નથી, એના દર્શન પણ થતા નથી. અને માટે સમ્યક જ્ઞાન જેને પ્રગટ થાય એને જ આ પરમાત્મા ઓળખાય છે, પરમાત્મા તત્વની સહાનુભૂતિ થાય છે અને પરમાત્મા તત્વના દર્શન થાય છે. માટે સમ્યક જ્ઞાન એ પરમાત્મા તત્વનું આભૂષણ છે. પરમાત્મા તત્વ એ સમ્યક જ્ઞાનથી જ શોભામાં આવે છે કે કેવું અપૂર્વ અને અનુપમ છે, એની શોભા કેવી છે, એની કેવું છે. પરમાત્મા તત્વ સમ્યક જ્ઞાનના આભૂષણથી શોભી રહ્યું છે અને બાકી અનંત કાળથી આત્મા નાયક રૂપ શાશ્વત પરમાત્મા તત્વ એનો અસાધારણ ગુણ એ જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણથી આ પરમાત્મા તત્વ શોભી રહ્યું છે. અનાદિ અનંત જ્ઞાન ગુણથી શોભે છે એ એનું આભૂષણ છે. કારણ કે એનો અસાધારણ ગુણ છે, એના જેવો એક અસાધારણ ગુણ એ એક જ્ઞાન ગુણ જ છે. માટે સમ્યક જ્ઞાન એનું આભૂષણ છે. સમ્યક લીધું છે ને એટલે પ્રગટપણે જ્ઞાન થાય એનાથી શોભે છે. ખરું તો અનાદિનો તો છે, પણ એ જ્ઞાન પ્રગટ જયારે થાય ત્યારે એનાથી શોભી ગયો છે. સમ્યક જ્ઞાન અંશ પ્રગટ થયું ને પછી પૂર્ણ પ્રગટ થાય. ખરો તો શોભે છે જયારે પ્રગટ થાય ત્યારે. એ શોભાને જાણનાર કોણ છે? સમ્યક જ્ઞાન આત્મા પરમાત્મા તત્વ કેવું છે એને ઓળખનારું સમ્યક જ્ઞાન છે. માટે એનું આભૂષણ છે પરમાત્મા તત્વ. સમસ્ત વિકલ્પ સમ્યક જ્ઞાન પરમાત્મા તત્વનું આભૂષણ છે. પછી વિકલ્પ સમૂહથી સર્વોત્તમ બધી રીતે મુક્તિ. સર્વત્ર છે ને સમસ્ત બધા વિકલ્પોથી બધી રીતે હું મુક્ત જ છે. પરમાત્મા તત્વમાં વિકલ્પો જ નથી. કે દ્રવની અંદર વિકલ્પ જો પ્રવેશ પામી ગયા હોય તો એ પરમાત્મા તત્વનો સ્વભાવ થઈ જાય. એના મૂળમાં જો વિકલ્પ બેસી ગયા હોય તો એનો સ્વભાવ થઈ જાય. એનાથી મુક્ત સર્વતઃ બધાએ બધી રીતે અસંખ પ્રદેશમાં બધી રીતે સર્વતઃ અને સમસ્ત બધાએ વિકલ્પથી એને આખા એના અસંખ પ્રદેશમાં ક્યાંય વિકલ્પ નથી એવો એનો સ્વભાવ છે. પરમાત્મા તત્વ પોતે નિર્વિકલ્પ સ્વરૂપ જ એનો સ્વભાવ છે. એવી રીતે જે શોભી રહ્યો છે. સમ્યક જ્ઞાન પ્રગટ થાય એટલે વિકલ્પ વગરનો એવો આત્મા એને સ્વાનુભવમાં આવે છે. એ સર્વતા બધી રીતે વિકલ્પથી મુક્ત જ છે એ આત્મા પરમાત્મા તત્વ. સમૂહ સંબંધી જે પ્રપંચો છે ત્યાં પરમાત્મા તત્વ કે નિશ્ચય નહીંથી વસ્તુ શુદ્ધ છે, પર્યાયમાં શુદ્ધ છે, એ બધા વિકલ્પના સમૂહ આ નયના બધી અપેક્ષાઓ જે અપેક્ષાવાળી જે નયો વિકલ્પવાળી નયોનો સમૂહ એ આ પરમાત્મા તત્વ એ બધો પ્રપંચ કે છે. આ છે, આ નથી, શુદ્ધ છે, શુદ્ધ છે, નિત્ય છે, અનિત્ય છે, એક છે, અનેક છે, એવા બધા જે નયના સમૂહ છે એને નયના જે વિકલ્પ બધા એના એ આ આત્મામાં નથી કે છે પરમાત્મા તત્વ એ બધા વિકલ્પ. વસ્તુનું સ્વરૂપ છે, દ્રવ છે, ગુણ છે, પર્યાય છે, પણ એનો પ્રપંચ એના વિકલ્પમાં રોકાવું કે એના જે નય સમૂહના અપેક્ષાવાદમાં એમાં અપેક્ષામાં એ વિકલ્પ એની સાથે રાગ આવે છે એમાં એ કોઈ જાતનો નયનો સમૂહ આત્મામાં નથી. બધા પ્રપંચથી દૂર છે આત્મા. જે છે તે છે આત્મા. આત્મા શુદ્ધ છે. આત્મા જે છે તે છે. અનાદિ અનંત જે વસ્તુ છે તે છે. જે છે તે છે એવો વિકલ્પ પણ એમાં નથી. જે છે અનાદિથી તે જ છે, બીજો નથી. અનાદિની જે વસ્તુ છે, જળ છે તે જળ છે, ચેતન છે ચેતન છે, જે છે તે છે, શુદ્ધ છે કે અશુદ્ધ છે, જે છે તે છે એવા કોઈ જાતની અપેક્ષાઓથી દૂર છે. જે છે તે છે, જે છે તે શાશ્વતો એમને છે. જે છે તે છે, કોઈ વિકલ્પ એનામાં કોઈ જાતના અપેક્ષાવાદ એમાં એ નથી. અનેકાંત સ્વરૂપ છે એનું, પણ એની નયોની લક્ષ્મી કે ક્યાં ઉદય પામતી નથી, ક્યાં ચાલી જાય છે નિર્વિકલ્પ દશામાં. નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્ત થઈ જાય છે. નિક્ષેપોના સમૂહ ક્યાં ચાલ્યા જાય છે કઈ ખબર પડતી નથી. એવો આ આત્મા છે પરમાત્મા તત્વ. મૂળ સ્વરૂપમાં જેવો છે, જેવો છે એવો પ્રગટે છે. ન હોય તો ક્યાંથી પ્રગટે? જેવો છે તેવો જ પ્રગટ અનુભવમાં આવે છે. માટે એવો છે એવો જ દર્શનમાં આવે છે. આ જાવો છે માં ધ્યાનવળી ઉપજી ક્યાંથી? આશ્ચર્ય આવા આત્મામાં ધ્યાનવળી ક્યાંથી ઉપજી? એને ધ્યાન કરવાનું ક્યાંથી અંદર આવી જાય? આત્મામાં વિકલ્પ તો છે નહીં. શું છોડવું ને શું રહેવું ધ્યાનવળી છે નહીં આવી કે ધ્યાનની એકાગ્રતા કરીને આ વિકલ્પ થી તૂટી જાય, વિકલ્પ છૂટી જાય, નિર્વિકલ્પ દશા થાય. ધ્યાનની ઉગ્રતામાં બધી જે અસ્થિરતા તૂટી જાય, વિકલ્પ રાગની અસ્થિરતા, અનેક જાતના વિકલ્પના રાગની અસ્થિરતાઓ છૂટી જાય, રાગને અસ્થિરતા છૂટી અને આત્મા અંદર સ્વરૂપમાં લીન થાય એવી ધ્યાનની એકાગ્રતા ધ્યાનાવળીમાં ઉપજી ક્યાંથી? કે આમાં તો કઈ છે નહીં મૂળ વસ્તુમાં. આ ક્યાંથી ધ્યાનાવળી ઉપજી ને આ ક્યાંથી સાધન દશા ઉપજી? આશ્ચર્યની વાત છે. એમ આચાર્ય ઉપજી છે આવા આત્મામાં ધ્યાનાવળી ક્યાંથી ઉપજી? જે છે તે છે, એને શું એમાં સુધારો કરવો? મૂળ વસ્તુ તો છે, એ બગડી હોય એનો સુધારો કરવાનો હોય તો બગડી જ નથી, એને સુધારવું શું કરવું? સોનું કઈ સોનું જ છે, સોનું કઈ બગડ્યું જ નથી તો સોનાનો શું સુધારો કરવો? સોનું તો સોનું છે, એના મૂળ સમીપમાં જઈને જોઈ તો સોનું તો સોનું જ છે, એનો શું સુધારો કરવો? ઓલાની સાથે એક ધારે રહ્યું એટલે એમાં એવું દેખાય છે, પણ એના મૂળમાં તો સોનું તે સોનું જ છે, સોનાનો શું સુધારો? જે સુધરેલું છે ને સારું શું કરવો? એનો ક્યાંથી ધ્યાનાવળી ઉપજી? આચાર્ય દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને આશ્ચર્ય કરી રહ્યા છે કે આવા આત્મામાં આ બધું ક્યાંથી ઉપજ્યું? આ વિભાવ ક્યાંથી આવ્યો? આ નયોની લક્ષ્મી ક્યાંથી આવી? આ બધું સાધક દશા ક્યાંથી આવી? દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ ક્યાંથી આવ્યા?
ચાખનાર ભગવતી માતા.